ஸ்ரீ ஸ்ரீ கணேஷாய நமஹ, ஸ்ரீ சரஸ்வதி நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ, ஓம் நமோ பகவதே வாசுதேவாய. ભગવાને ટશલી આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરેલું. ટશલી આંગળી એ સત્વગુણનું પ્રતીક છે. ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે ત્યારે સત્વગુણનો આશ્રય કરો, સદગ્રંથોનું સેવન કરો. સદગ્રંથના અને મહાત્માઓના સત્સંગમાં રહેશો તો વાસનાનો વરસાદ સહન કરવાની શક્તિ આવશે. જીવ લાકડીનો ટેકો ભલે રાખે, પણ ઠાકોરજીનો આધાર હોય તો જીવન સફળ થાય છે. સંસાર ગોવર્ધન એ ઠાકોરજીના આધારે છે, ભગવાનનો આધાર છે, તેથી લીલા લહેર છે. ઠાકોરજીની કૃપા નહીં હોય તો લાખની રાખ થતા વાર નહીં લાગે. દુઃખમાં વિપત્તિમાં ટેકો તો એકમાત્ર ભગવાનનો લેવો અને રાખવો. દુઃખ આવે ત્યારે ભગવાનના ચરણનું શરણ લેવું. કોવાડિયાઓએ ગોવર્ધનના હાથનો આશરો લીધેલો તેમ શરણે જવાથી ભગવાન જરૂર આપણને મદદ કરશે, દુઃખમાંથી બચાવશે અને આપણું રક્ષણ કરશે. વ્રજભક્તો પણ અન્ય દેવતાનું શરણ મૂકી દ્રઢ રીતે શ્રી કૃષ્ણના શરણમાં ગયા ત્યારે ભગવાને તે સગળા વ્રજભક્તોના દુઃખનો ભાર પોતાના માથે ઉપાડી લીધો. આ ભાવ ગિરિરાજ ધરણની લીલામાં છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે, અર્જુન અનન્ય પ્રેમથી જે મારું ભજન કરે છે, સર્વ સમર્પણ કરી મારી ભક્તિ કરે છે, તેવા શરણે આવેલા જીવોને સંસારના ભૌતિક દુઃખોમાંથી છોડાવવાની જવાબદારી હું મારા માથે લઉં છું. તેઓના યોગક્ષેમનું હું વહન કરું છું. જ્ઞાન અને ભક્તિ વધે તો પછી જીવને રાસલીલામાં પ્રવેશ મળે. જ્ઞાન અને ભક્તિને વધારવા પ્રયત્ન કરશો તો ઇન્દ્રિયો વાસનાઓનો વરસાદ વરસાવશે, જેમ ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો હતો તેમ. સર્વ પ્રયત્નો કર્યા પછી છેવટે તો ઈશ્વરની કૃપા જ માંગવી પડે છે. ગોવર્ધન લીલામાં અદભુત તત્વ રહેલું છે. તેમાં પૂજ્ય પૂજક એક બને છે, સેવી અને સેવક એક બને છે. કહ્યું છે ને કે શિવો ભૂતવા શિવમ યજેત, શિવ બનીને શિવનું પૂજન કરો. ઈશ્વર જેવા બનવું, ઈશ્વર સાથે એક થવું એટલે શું? ઠાકોરજીની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેજો. ભગવત ઈચ્છામાં જીવ જ્યારે પોતાની ઈચ્છા મેળવી દે છે ત્યારે જીવ ઈશ્વર સાથે એક થાય છે, ત્યારે જીવ ભક્તિ માર્ગમાં આગળ વધે છે. સતત બ્રહ્મ સંબંધ કરો તો તમે બ્રહ્મરૂપ થશો. આજે પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને જેની પૂજા થાય છે તે ગોવર્ધન પર્વતમાં પણ શ્રી કૃષ્ણ બિરાજેલા છે. ભક્ત અને ભગવાન એક બને છે. ગોવર્ધન લીલામાં સેવક અને સેવ્યનો અભેદ બતાવ્યો છે. જીવ અને ઈશ્વર એક બને તો રાસલીલામાં પ્રવેશ મળે છે. કનૈયો ગોવર્ધનનાથને વંદન કરે છે એટલે પોતાની જાતને જ વંદન કરે છે. આ સોહમ સોહમ ભાવ છે. ચાલો આપણે પણ ગિરિરાજ ધારીને વંદન કરીએ અને સ્તુતિ કરીએ. ભક્તા અભિલાષા ચરિતા અનુસારી, દુગ્ધાધિ ચૌર્યણ યશો વિસારી, કુમારિતા આનંદિત ગોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ભક્તિની ઈચ્છા પ્રમાણે વર્તનારા, બાળલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો વિસ્તાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા એવા ગિરિરાજધારી શ્રી કૃષ્ણ મારા પ્રભુ છે. વૃંદાવન ગોધન વૃંદચારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ગોવર્ધન લીલાથી ગોપીઓને ખાતરી થઈ કે કનૈયો એ ઈશ્વર છે, તેથી તેમની સાથે એકાકાર થવાની ભાવના જાગૃત થઈ અને તે થઈ રાસલીલા. ભક્તિ રસમાં ઇન્દ્રિયોને તરબોળ કરી દો તો રાસલીલામાં પ્રવેશ મળશે. દેવોના દેવ શ્રી કૃષ્ણ છે. તેમણે બ્રહ્મા ઇન્દ્ર વરુણ વગેરે દેવોનો પરાભવ કર્યો. બ્રહ્માજીને અભિમાન હતું, જગતને હું જ ઉત્પન્ન કરું છું. ભગવાને અનેક સ્વરૂપ ધારણ કરી પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમવા લાગ્યા. બ્રહ્માજીનું અભિમાન દૂર થયું. ઇન્દ્રને અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા છું, હું મોટો રાજા છું. ઇન્દ્રનું અભિમાન ગોવર્ધન લીલામાં દૂર કર્યું. ઇન્દ્રને ખાતરી થઈ કે સ્વર્ગની ગાદી ઉપર મને બેસાડનાર શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ અવતાર નથી, પૂર્ણ અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે. 28મા અધ્યાયમાં વરુણદેવના પરાભવની કથા છે. 29મા અધ્યાયથી રાસ પંચધ્યાયીની કથા શરૂ થાય છે. રાસલીલા પહેલા વરુણદેવના પરાજયની કથા આવે છે, તે અગત્યની છે. આ બ્રજવાસીઓ ગાયોની સેવા કરતા, એકાદશી કરતા, શ્રી કૃષ્ણ કીર્તન કરતા, એટલે શ્રી કૃષ્ણનું મથુરામાં પ્રાગટ્ય થયું અને ગોકુળ આવ્યા. આ બ્રજવાસીઓ ભોળા હતા, બહુ ભણેલા ન હતા, તેઓ યોગ વિદ્યા જાણતા ન હતા, તેમ છતાં તેમને ભગવાન મળ્યા. ભોળાને ભગવાન મળે છે. જય શ્રી કૃષ્ણ.